भवसंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम प्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्ते। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गदे द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासतम्।
आजना परम पवित्र पावन प्रसंगे सभामां दिव्य स्वरूपे विराजमान अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासे श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में राजकोट मंदिर में विराजमान राजकोट शहर ना प्राण समान लक्ष्मीनारायण देवना सानिध्य में सभा में उपस्थित धर्मकोड़ आश्रित अमारा वाला सर्वे संतो अति वाला सर्वे धर्मकोड़ आश्रित सत्संगी हरिभक्तो सर्व मोक्ष भागी जीवात्माओं नूतन वर्ष में राजकोट ने आंगणे पहलवेलो आवानो प्रसंग छे। एथी सभाना तमाम हरिभक्तों ने तथा राजकोट सत्संग समाज ने अमारा हृदयना जय स्वामीनारायण। भक्तोनी भावना ए भगवान एन केन प्रकारे पूरी करता होय छे अने एना अनेक दाखला आपणे आपणा जीवननी अंदर अनुभव कर्या छे जोया छे सांभळ्या छे। ज्यारे आ कथा प्रसंगनुं आयोजन करवामां आव्युं अमने वात करवामां आवी त्यारे थोड़ी अड़चणो एवी हती के कदाच एम लागे के आ प्रसंगमां उपस्थित नहीं रही शकाय, कारण के तमे सौ जाणो छो के अत्यारे आपणा संप्रदायनी अंदर काळीदत्त जेवा असुरोए तोफान मचायुं छे। અને સ્વાભાવિક રીતે જ્યારે ભગવાન સ્વામિનારાયણના બાલ્ય પ્રસંગોની આપણે લીલા જોઈએ, ભગવાન સ્વામિનારાયણના ઐશ્વર્યપણાની પ્રતીતિ કરાવતો કોઈ પ્રસંગની જો શરૂઆત હોય, શ્રીહરિએ પોતે અનંત કોટી બ્રહ્માંડાધિપતિ છે એવું જો પ્રતીત કરાવતું પોતાનું કોઈ ચરિત્ર પ્રગટ કર્યું હોય તો એની અંદર કાળીદત્તની મોકલેલી કૃત્યાઓ કે જેને ભગવાનનું હરણ કર્યું છે અને હનુમાનજી એને પ્રસાદ આપેલો છે એ પ્રસંગને ત્યાર પછી સ્વયં કાળીદત્ત મેદાનમાં ઉતર્યો છે અને પરમાત્માને મારી નાખવાને માટે ખતમ કરી નાખવાને માટે પહેલા બાળક બની અને ભગવાનની સાથે રમીને કંઈક અવસર ગોતવાનો પ્રયત્ન કર્યો, જ્યારે ન થયું ત્યારે એને વિરાટ એનું જે વિકરાળ સ્વરૂપ એની માયાજાળ એનો પ્રસ્તાવ એનો પ્રભાવ ચારે બાજુ પ્રસરાયો છે એ પ્રસંગની કદાચ જો કલ્પના કરીએ ને તો એનું વર્ણન એમ કરે છે કે વાદળોની અંદર મોટી મોટી વીજળીઓ થવા માંડી, તોફાન આંધી અને પવન ફૂંકાવા લાગ્યો અને ચારે બાજુ ભયનું વાતાવરણ સર્જાયું કે હમણાં કંઈક અનર્થ થવાનું છે, કંઈ ઘોર અનર્થ થવાનું છે. વાલા ભક્તો, જ્યારે અસુરનો નાશ થવાનો હોય, જ્યારે અસુરી શક્તિઓનો નાશ થવાનો હોય, જ્યારે અધર્મનો નાશ થવાનો હોય, અને આપણી જાડી ભાષામાં કહીએ જ્યારે દીવો ઓલવાવાનો હોય, ત્યારે વધારે પ્રકાશ નાખે છે અને એનું તોફાન વધારે ચડે છે. એ મોટા મોટા વૃક્ષ ઉખાડીને એ ભગવાનની હત્યા કરવાના દ્વેષ ઈરાદાથી, દૂષિત ઈરાદાથી એ કાળીદત્તે તોફાન તો મચાવ્યું, પણ એનું પરિણામ શું આવ્યું એ આપણે બધાને વિદિત છે. આ સંપ્રદાયની અંદર કળિયુગનો પ્રભાવ, આસુરી તત્વોનો પ્રભાવ, એનો પગ પેસારો કરવાને માટે ખૂબ ઘોર પ્રયત્ન કરે છે. ક્યાં ક્યાંક છીંડા જોઈને પોતાના જે બુરા વિચારો એની અંદર પ્રવેશવાનો પ્રયત્ન પણ કરેલો છે, ક્યાંક ક્યાંક છીંડા જોઈને સફળ પણ થયા છે. પણ વાલા ભક્તો, ભારતનો ઇતિહાસ એમ કહે છે, બહુ લાંબા ઇતિહાસની વાત નથી કરતો, હમણાં ટૂંકા ઇતિહાસની જો વાત કરીએ ને, તો વિદેશી તાકાતોનો હાથો બની ભારતની જે દુશ્મન વર્ષોથી જેને ગણે છે, પોતાના ભારતને દુશ્મન ગણે છે, એને ભારતની ભૂમિની અંદર જબરદસ્તી ચોરી છુપે સંતાઈને પગ પેસારો કર્યો. પણ જ્યારે ભારતની સેનાને ખબર પડી કે આ ગેરકાયદેસર કબજો કર્યો છે, તો એ આપણા શિખરો આપણી ભારતની સેનાએ મુક્ત કરાવ્યા અને આજે પણ અખંડ ભારતનો હિસ્સો કાયમ છે. અને કારગિલની લડાઈ એ દરેકને ખબર છે. એમ ધર્મની અંદર જ્યારે કોઈ આવા અસુરી તત્વો એન કેન પ્રકારે પ્રયત્ન કરી કપટથી માયાથી પોતાના છેતરવાના જે સ્વભાવ, એનાથી ભક્તોના ભોળા સ્વભાવને ભક્તોને છેતરીને જ્યારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે સત્સંગના જે સાચા સંતો હરિભક્તો કે જેને ભગવાન સ્વામિનારાયણને મેળવવાનો ખપ છે, પરમ પૂજ્ય મહારાજશ્રીને સાથે એકત્ર થઈ, એક તંબે થઈ અને આનો સામનો કરે છે, અને ભગવાનની દયાથી આપણે ક્યાંય હજુ પાછું પડવાનો અવસર આવ્યો નથી. એક એક પછી આપણે આગળ વધતા જઈએ છીએ અને આ કારણથી કદાચ મનમાં શંકાઓ હતી કે આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાશે કે નહીં રહેવાય. પણ વાલા ભક્તો, યાદ્રસી ભાવના તાદ્રસી સિદ્ધિર ભવતી શાસ્ત્રનો સિદ્ધાંત છે. ભક્તની જેવી ભાવના હોય છે તેવી તેને પ્રાપ્તિ થતી હોય છે, એવું પરમાત્માનું વચન, વેદોનું વચન, અને એના આધારે એમ કહી શકાય કે આયોજન કરનારના સંકલ્પમાં જરૂર એટલી શક્તિ હશે. આની અંદર જોડાનાર તમામ ભક્તોના મનની સંકલ્પ શક્તિ અને સાથે સાથે રાજકોટના આજુબાજુના વિસ્તારના સત્સંગ સમાજની સંકલ્પ શક્તિ કે જેને પરમાત્માને એની પ્રાર્થના પરમાત્મા સુધી પહોંચી અને મહારાજે, શ્રીજી મહારાજે એવો કંઈક યોગ કર્યો કે આજનો દિવસ એ ખાલી થઈ શક્યો. અને ખાલી તત્તાની સાથે અમે સામેથી ફોન કરી અને આયોજનકર્તાને જણાવ્યું કે અમે આવશું, પણ ત્યારે અમારા એકનો પ્રોગ્રામ નક્કી થયો હતો. ગઈકાલે રાત્રે પૂજ્ય મહારાજશ્રી અતિ કૃપા કરી અને માતુશ્રીને પણ આજ્ઞા કરી કે તમે પણ સાથે જાઓ અને અમારા વતી દરેક ભક્તોને સત્સંગના રૂડા આશીર્વાદ આપી સત્સંગમાં વધારે ને વધારે મજબૂત થાય એવા બે શબ્દ અમારા વતી કહેજો. એટલે પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞાથી આજે આ પ્રસંગની અંદર આવવાનો અવસર થયો છે. બાલાભક્તો, આમ તો તમારે અત્યારે સાંજની સભાનો આ સમય પૂર્ણ થવા આવ્યો છે, રાત્રે પછી સભા છે, એટલે વિશેષ વાત તો રાત્રે કરશું. પણ એક વાત જરૂર કહેવાની કે આજે આ કળિયુગની અંદર જીવાત્મા માટે અઘરું કામ જે છે, એ અઘરું કામ પોતાના મનને સમજાવવાનું છે. માણસનું મન વચનામૃત એમ કહે છે, મરકટ સમાન છે. ભગવાને આ માણસના મનની વૃત્તિને, એની જે ચંચળતા છે, એને સરખાવ્યું છે કે વાંદરાની સાથે સંખાવ્યું છે કે સીધું ન રહે. એને લાલચ ક્યાં ઉદ્ભવશે અને ક્યાં લાલચ ક્ષમી જશે એ તમે ને હું વિચારી શકતા નથી કે આપણે એના ઉપર નિયંત્રણ રાખી શકતા નથી. નાનું બાળક હોય, આ દ્રષ્ટાંત સમજવાનો પ્રયત્ન કરજો વાલા ભક્તો, નાનું બાળક હોય, અલ્પ જ્ઞાન જેને રહેલું છે, ઓછું જ્ઞાન છે, સમાજ દુનિયાદારી, આ સમાજની અંદર રહેલી જે બધી વસ્તુઓ એની મહત્તા એને સમજ્યો નથી, નિર્દોષ ભાવ છે જેનો, એવું નાનું બાળક હોય એને મહત્વ શાનું છે, એની સમજણ પ્રમાણે એને ફળ, ફળાદી, ચોકલેટો કે એવી કઈ વસ્તુ આપો કે જેમાં એને રસ છે, તો એનું મન, એનું જે લાલચ જે છે એની, એ એવા પદાર્થોમાં રહેલી છે. વ્યક્તિ થોડો મોટો થાય, થોડો દુનિયાદારી જોતો થાય, જો એને સારી પરવરિશ અને સારું સંસ્કાર એને જો સિંચન કરવામાં આવ્યું હોય, તો એને સદ અસદની ખબર પડે, તો એ સત્ય અને અસત્યનું પારખું કરી અને પોતાનો રાહ ચૂંધે છે. પણ જેને આવો અવસર મળ્યો નથી, અથવા તો સદ અસદના ઉપદેશની પાછળ ક્યાંક બીજો ઉપદેશ થતો હોય, એવો જે ભ્રમિત વ્યક્તિ, એને શું એને લાલચ છે એનો જો કલ્પના કરીએ, તો આપણને ખ્યાલ આવે કે વ્યક્તિ જ્યારે સમજણો થાય છે. નિર્દોષ બાળકને તો ફળ ફળાદીને એમાં જ ખાલી એને ખાવું, ક્ષુધા એની તરસ, ભૂખને સંતોષવી, આટલી જ એની લાલચ છે. પણ માણસ મોટો થાય ને, એટલે લાલચનું સ્વરૂપ એનું વધી જાય છે, પછી એને માન પાન, આ દુનિયાના બધા જે ઐશ્વારામના સાધનો, આ બધી વસ્તુની અંદર એ જીવાત્માનું મન લલચાય છે. અને પરિણામ એ આવે છે કે એ જીવાત્મા જેને ભગવાન અને ધર્મને સંબંધી પોતાના જીવને જોડવો જોઈએ, એના બદલે આ માયાના બંધનમાં ભટકીને રહી જાય છે. વાલા ભક્તો, શાસ્ત્રની અંદર આ મનુષ્ય દેહની જે સાર્થકતા એને સમજાવવા માટે અનેક દ્રષ્ટાંતો, અનેક પ્રસંગો આપ્યા છે. પણ એક જગ્યાએ શાસ્ત્ર એમ કહે છે કે આ મનુષ્ય જે જીવન છે, આ મનુષ્ય જીવન એક રથની યાત્રા જેવું છે. આ શરીર છે એ રથ છે, રથ કાષ્ટનો બનેલું નિર્જીવ એ રથ છે. રથ એકલો પડ્યો હોય તો ચાલી શકે નહીં, એને ચલાવનાર કોઈ જોઈએ. તો આત્મા જે છે એ રથનો સારથી છે. આપણું મન જે આત્મા જે છે, જીવાત્મા, જીવાત્મા ન હોય તો શરીરની કિંમત નથી. પણ જીવ છે, રથ છે, સારથી છે, પણ એની પાસે શક્તિ જોઈએ એને ચલાવવા માટે. શક્તિ ખેંચે કોણ રથને? તો એના માટે એને ઇન્દ્રિયો આપી, કે ઇન્દ્રિયો એ ઘોડા સ્વરૂપ છે. અને મહારાજને એટલા માટે લગવું પડ્યું કે જે ઇન્દ્રિયોને, મનને, જે ઘોડાની લગામોને જો બરાબર તમે નહીં પકડો, એને છૂટો દોર મૂકશો, તો શાસ્ત્ર એમ કહે છે કે આ જો ઘોડા મનની વૃત્તિઓના, ઇન્દ્રિયોના જો ઘોડા બેલગામ થઈ જશે, તો તોફાન મચાવશે, લક્ષ્ય સુધી પહોંચાડશે અને એને ક્યાંક ઊંધા પાડશે. આ મનુષ્ય દેહને જે ઇન્દ્રિયો મળી છે વાલા ભક્તો, એના ઘોડાને જો કાબુમાં રાખવામાં નહીં આવે, માન પાન ઈર્ષા તૃષ્ણાની પાછળ જો આપણું મન ભટકતું રહેશે. કામ ક્રોધ લોભ આદિ આપણા અંતઃશત્રુઓ આપણા ઘોડાને કાબૂમાં રાખશે. આપણી ઇન્દ્રિયો કેવળ જગતના સુખને અને જગતના સમૃદ્ધિને પામવાની જો આશા અને તૃષ્ણા રાખશે અને પરમાત્મા પ્રત્યે જો અનલગાવ થશે તો આત્મા સારથી થઈને બેઠો હોવા છતાંય આપણું લક્ષ્ય હાંસલ નહીં થઈ શકે, મોક્ષની પ્રાપ્તિ નહીં થઈ શકે અને આપણું જીવન એ ભટકી જશે, બહેકી જશે અને છેવટે જ્યારે અકસ્માત સર્જાય ત્યારે ફાયદો થાય કે નુકસાન થાય. કોઈ વેપારી હોય તો એમ તરત કે કેમ ઇન્સ્યોરન્સ નો પાકે, વીમો પાકે કે ન પાકે, ફાયદો થાય ને? વાલા ભક્તો, વીમા પાકવા જેવું સહેલું મનુષ્ય જીવન નથી. અકસ્માત થાય, પ્રાણ જાય, હાથ પગ ભાંગે, એ વીમાના મળેલા રૂપિયા એ દુઃખને એ કમીને એ પૂરી કરી શકતા નથી. આધાર બને જીવને આગળ વધારવા માટે એ જુદી વાત છે, પણ એની કમી પૂરી કરી શકતા નથી. આ દ્રષ્ટાંત આ રથનું આપણા શાસ્ત્રોમાં બતાવ્યું. વાલભક સચોટ આપણે જો સમજીએ તો જરૂર એમ કહેવું પડે કે આપણને સ્વચ્છંદતાનો અધિકાર નથી. દરેક વ્યક્તિને સ્વતંત્રતા મળેલી છે. વાલા ભક્તો, દરેક મનુષ્યને પોતાની રીતે જીવવાની વર્તવાની સ્વતંત્રતા મળેલી છે, પણ એ સ્વતંત્રતા એ જો સ્વચ્છંદતામાં પરિણામે તો એ જીવાત્માનું અહિત કરનાર છે, મનુષ્ય જીવનનું અહિત કરનાર છે, એ સમાજનું દેશનું અહિત કરનાર છે, એમાં કોઈને સુખ થતું નથી. અને આ જે સદ અસદનું સંસ્કાર એનું જ્ઞાન એ શીખવે છે આપણને ધર્મ. જેના જીવનની અંદર ધર્મ ને પ્રબળ છે, જેના જીવનની અંદર શાસ્ત્રોના જે મર્યાદા સિદ્ધાંતોનું મહત્વ છે, એ સંયમી જીવન જીવી, સદાચારી જીવન જીવી, પરોપકારી જીવન જીવી, એ હંમેશા પોતાનું અને બીજાનું શ્રેય થાય એવું વર્તશે, એવું ઈચ્છશે. પોતાના સ્વાર્થ કરતા અન્યનું ભલું કેમ થાય એને જો ઈચ્છતો હશે તો એ માણસ હંમેશા કોઈ દિવસ ખોટા કાર્ય કરવાની કલ્પના પણ કે સંકલ્પ પણ નહીં કરે. અને આવી જે કર સદવિચાર વાળો જે વ્યક્તિ, આવી જે સદબુદ્ધિ વાળો વ્યક્તિ, એ જ ભગવાનના માર્ગમાં, ભક્તિના માર્ગમાં, જ્ઞાનના માર્ગમાં, તપ અને વૈરાગ્યના માર્ગની અંદર એ જ વ્યક્તિ અગ્રેસર થઈ શકે. સ્વાર્થ અને સિદ્ધિની પાછળ દોડનાર વ્યક્તિ એ કોઈ દિવસ અગ્રેસર થઈ શકે નહીં અને ક્યારેય એને સફળતા મળે પણ નહીં. એટલા માટે વાલા ભક્તો, શાસ્ત્રનો એવો નિયમ છે કે સત્સંગની અંદર આપણા નંદસંતો કાયમ એમ ગાતા કે જો નીચી ટેલ મળે ને તો માનજો મોટું ભાગજો. નીચામાં નીચી ટેલ સેવા સત્સંગની, એટલે નીચામાં નીચી જો સેવા મળે પણ એ જો ભગવાન સંબંધી હોય, એનાથી આપણી ભગવાનના પ્રત્યે દ્રઢતા મજબૂત થતી હોય, એનાથી ભગવાનનું સ્વરૂપ આપણા હૃદયની અંદર વસ્તુ હોય, તો એ ગમે તેવી સેવા હોય પણ જો ભગવાન સંબંધી હોય અને એ જો મળી હોય તો એ ખરેખર જીવનનું મોટું ભાગ્ય છે. અને આ જે મહિમા એ આપણને આ શાસ્ત્રો દ્વારા, કથાઓ દ્વારા સમજાય છે. કથાની અંદર જો ભગવાનનો મહિમા ન સમજાણો હોય, અથવા તો આપણી જે સ્થિતિ લઈને આપણે મંડપમાં આવ્યા એની અંદર બે ઈંટો વધારે ઉમેરી અને બે મજબૂત ઈંટો આગળ વધારીને જો પાછા ન, અને જે હતું એવું ને એવું હોય, અથવા તો જે હતું એમાંય પડી જાય, એમાંય શંકાઓ ઘૂસી જાય, તો એ કથામાં આવવાનો કોઈ અર્થ સાર્થક થતો નથી. મંદિરમાં આવવાથી, કથામાં આવવાથી, કોઈ પ્રસંગમાં ગયાથી જો આપણી વૃત્તિ એ ભગવાન પ્રત્યે વધારે દ્રઢ ન થતી હોય, આપણી પતિવ્રતાની ભક્તિની અંદર વધારે પવિત્રતા ન આવતી હોય, વધારે વિશ્વાસની દોર જો મજબૂત ન થતી હોય, તો એ કર્યાનું કોઈ ફળ નથી. વાલા ભક્તો, એટલા માટે શાસ્ત્રકારો કહે છે, સાવધાન થઈને, એકચિત થઈને, એકાગ્ર મન કરીને જ્યારે ભગવાનના લીલા ચરિત્રો, દિવ્ય ચરિત્રોને સાંભળીએ તો એ ભગવાનની ચરિત્રો આપણા હૃદયની અંદર ભગવાનનું સ્વરૂપ એ ખડું કરે છે. અને એ ભગવાન જો હૃદયારવિંદની અંદર કાયમ બિરાજમાન રહે તો મારા ભક્તો, ક્યારેય જીવાત્મા એ અધોગતિ જવા માટે એને કોઈ સંભવતા રહેતી નથી. અખંડ પરમાત્માના વૃત્તિ રહે, તો યથોગતિ ન થાય એને કેવળ એક જ પદની પ્રાપ્તિ છે, તે છે મોક્ષ. વાલા ભક્તો, આવા સુંદર સિદ્ધાંતોને સમજવાને માટે કથાનું વાંચન, કથાનું શ્રવણ, કથાનો નિધિધ્યાસ એ જરૂરી છે. અને કથાની અંદર પણ ભગવાનને જે ભગવાનના જે હેતુઓ એને યથાર્થ સમજવા જરૂરી છે. એની અંદર વધારો કે ઘટાડો કરવાનો તમને કે મને કોઈને અધિકાર નથી. જેવા છે તેવા શબ્દોની અંદર જો ભગવાનના વાણીને, ભગવાનની એમના હેતુઓને જો ભક્તો સુધી પહોંચાડવામાં આવે અને ભક્તો એને યથાર્થ સમજે, એનું તાત્પર્ય અથવા એનો અર્થ કાઢી અને પોતાનો સ્વાર્થ ફિટ કરવાને બદલે ભગવાનનો શું ઈચ્છા હતી, ભગવાનનું શું કહેવું છે એને જો સમજી અને જીવનમાં ઉતારે તો ભગવાન જરૂર એ ભક્તનું શ્રેય કરે અને એ આપણા માટે પણ ઉપયોગી બને એવું આપણા સર્વનો મનમાં વિશ્વાસ છે. વાલા ભક્તો, આ હેતુથી સત્સંગ સભાઓનું, કથાઓનું આયોજન થાય છે અને તમે બધાએ આજે જે એનો લાભ લઈ રહ્યા છો, આમાંથી જીવનમાં જે ઉપયોગી હોય, દરેકને પોતાના ધર્મ પ્રમાણે જે જે કામનું દેખાણું હોય, જેમાં વિશ્વાસ બેઠો હોય, ભગવાનના દિવ્ય સ્વરૂપોની અંદર, ભગવાનના દિવ્ય ચરિત્રોની અંદર જ્યાં શ્રદ્ધા બેઠી હોય એને પોતાના જીવનમાં વણશો, એનું મનન કરજો, એનું ધ્યાન કરતા રહેજો કે જેથી કરી ભગવાન અખંડ યાદ રહે, ભગવાન ક્યારેય ભૂલાય નહીં અને આ જે મિથ્યા જે સંસાર એની અંદર આપણું મન ચલિત ન થાય, ભટકી ન જાય, આપણે બહેકી ન જઈએ, આપણી ઇન્દ્રિયો, આપણા મન એ બહેકી ન જાય અને આપણે કોઈ ખોટા માર્ગે દોરવાઈ પણ ન જઈએ, એના માટે ભગવાનનું ચિંતન એ અત્યંત જરૂરી છે. તો ખૂબ ભગવાનનું ભજન કરશો, ખૂબ ભગવાનની ભક્તિ કરશો, એવી ભગવાન સર્વને સદબુદ્ધિ આપે અને સર્વને બળ આપે એ જ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.